समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર શરૂ કર્યો છે। આપણે ગાથા 311 સુધી સ્વાધ્યાય કર્યો છે। 308, 309, 310 અને 311 એ ચાર ગાથાઓ સાથે હતી, એનો ઘણો વિસ્તાર કર્યો, જેમાં અકર્તા ભાવની વાત કરી, ક્રમબદ્ધ પર્યાયની વાત કરી। હવે કહે છે કે આ રીતે જીવ અકર્તા છે તો પણ તેને બંધ થાય છે, એ કોઈ અજ્ઞાનનો મહિમા છે। અગાઉની ગાથાઓમાં એ વાત આવી કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામથી ઉપજતો થતો જીવ છે, એ અજીવ નથી અને અજીવનો એ કરતા થતો નથી, એટલે એ અકર્તા છે એ બધું સિદ્ધ કર્યું। તો પછી પ્રશ્ન એ થાય છે કે આ રીતે જીવ અકર્તા છે તો પણ તેને બંધ થાય છે, તો એ કઈ રીતે હોય? એ કોઈ અજ્ઞાનનો મહિમા છે, એ અજ્ઞાનને કારણે થાય છે। અને એવા અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે। તો આપણે કળશ 195 લઈએ। અકર્તા જીવ અયમ સ્થિત ઇતિ વિશુદ્ધ સ્વરસ્થ સ્ફુરત ચિત્ત જ્યોતિર્ભિ છુરિત ભુવન આ ભોગ ભવન તથાપિ અશ્ય અસૌ સ્યાત યદ્ય કીલબંધ પ્રકૃતિભિ સ ખલુ અજ્ઞાનશ્ય સ્ફુરતિ મહિમા કહ અપિ ગહન। કળશ 195 અર્થમાં કહે છે કે સ્વરસતઃ વિશુદ્ધ, જે નિજરસથી વિશુદ્ધ છે, નિજરસ પોતાનો રસ, પોતાનો ભગવાન આત્મા, એનો રસ એનાથી વિશુદ્ધ છે, જે નિજરસથી વિશુદ્ધ છે અને સ્ફુરત ચિત્ત જ્યોતિર્ભિ છુરિત ભુવન આ ભોગ ભવન પુરાયમાન થતી એવી ચૈતન્ય જ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, એવા ભગવાન આત્માની અહીંયા વાત કરી છે કે જે પોતાના રસથી વિશુદ્ધ છે, એ સ્વભાવે શુદ્ધ છે અને ચૈતન્ય જ્યોતિ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે। કેવી છે એ જ્યોતિ? સ્ફુરાયમાન છે, સ્વયં સ્ફુરાયમાન છે એ જ્યોતિ, એના વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એટલે કે સર્વ લોકને એ જાણે છે, એ ચૈતન્ય જ્યોતિ લોકાલોકને જાણે છે એવો એ જ્ઞાન સ્વભાવ છે। અયમ જીવ ઇતિ અકર્તા સ્થિત, એવો આ જીવ પૂર્વોક્ત રીતે પરદ્રવ્યનો અને પરભાવોનો અકર્તા ઠર્યો, એવો આ જીવ પહેલા જે રીતે અગાઉ ગાથામાં વાત કરી તે પ્રમાણે એ પરદ્રવ્યનો અને પરભાવોનો અકર્તા ઠર્યો, આવો આ જીવ જે સ્વયં જ્યોતિ વડે સ્પુરાયમાન છે અને એ ચૈતન્ય જ્યોતિ એ એનો જ્ઞાન સ્વભાવ છે કે જે લોકાલોકને જાણે છે, એવો આ ભગવાન આત્મા પહેલા જેમ કહ્યું તેમ એ પરદ્રવ્યનો અને પરદ્રવ્યના લક્ષ્ય થતા વિભાવ ભાવનો એ અકર્તા છે. આવું અકર્તાપણું છે તો પણ કહે છે કે તથાપી અશ્ય ઇહ પ્રકૃતિભિ, તો પણ તેને આ જગતમાં કર્મ પ્રકૃતિઓ સાથે યત અસૌ બંધ કિલ સ્યાત, જે આ પ્રગટ બંધ થાય છે તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફુરાયમાન છે. સ ખલુ અજ્ઞાનશ્ય કહ અપિ ગહન મહિમા સ્ફુરતી. એવો આ ભગવાન આત્મા પોતે શુદ્ધ છે અને ચૈતન્યમય છે, જ્ઞાન સ્વરૂપ છે, અકર્તા છે, પરદ્રવ્યનો પણ અકર્તા છે અને પરના લક્ષી થતા ભાવનો પણ, એટલે બધા જ પરભાવનો પરદ્રવ્યનો એ અકર્તા છે, તો પણ આ જગતમાં કર્મ પ્રકૃતિઓ સાથે જે આ બંધ થાય છે, જે પ્રગટ બંધ દેખાય છે, તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફુરાયમાન છે. એ અજ્ઞાનને કારણે એવો બંધ થાય છે. પોતે અકર્તા છે, સ્વભાવે જ ચૈતન્ય જ્યોતિ છે, તે છતાંય આ કર્મ પ્રકૃતિઓ સાથે જે બંધ થાય છે એ ખરેખર અજ્ઞાનનો ન ખ્યાલમાં આવે એવો કોઈ મહિમા છે. અને ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જેનું જ્ઞાન સર્વજ્ઞેયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધ નહીંથી પરદ્રવ્યનો કરતા નથી, તો પણ તેને કર્મનો બંધ થાય છે, તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે જેનો પાર પમાતો નથી. જીવને અનાદિનું એવું કર્મ બંધન છે ને, એટલે પંડિતજી એમ કહ્યું કે જેનો પાર પમાતો નથી, જે નિશ્ચયથી શુદ્ધ નહીંથી જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞેયોને જાણનારો છે અને પરદ્રવ્યનો કરતા પણ નથી, પરભાવનો કરતા પણ નથી, તો પણ તેને કર્મનો બંધ થાય છે, તે કોઈ અજ્ઞાનનું કારણ છે કે જેને પાર પમાતું નથી. તો એ શું છે એની પછી આગળની ગાથામાં વાત કરશે. આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાન નંબર 38 કળશ 195 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્મા પોતે નિજ રસથી એટલે સહજ જ્ઞાન આનંદ રસથી વિશુદ્ધ નામ પવિત્ર છે, નિર્મળ છે, એવો ભગવાન આત્મા શુદ્ધ છે. પોતે નિજ રસથી એટલે સહજ જ્ઞાન આનંદ રસથી એ પવિત્ર છે, નિર્મળ છે. પોતાની શક્તિથી સ્વભાવથી જ આત્મા નિર્મળ આનંદ પ્રભુ પવિત્ર છે. એટલે શું કે જ્ઞાન અને આનંદપણે થાય એવો એનો સ્વભાવ છે, એ એને ક્યાંયથી બહારથી લાવવો પડતો નથી, એ કોઈના કારણે થાય છે એમ પણ નથી. એવા જ્ઞાન આનંદ સ્વભાવને કોઈની અપેક્ષા નથી. એ ભગવાન આત્મા ત્રિકાળ એવો જ પવિત્ર જ્ઞાન આનંદ સ્વભાવી છે, એ નિર્મળ છે. પણ રાગના કે પરના કરતાપણે થાય એવો એનો સ્વભાવ જ નથી. એ જ્ઞાન આનંદપણે થાય, શાંત એનો સ્વભાવ છે તો શાંતિનો અનુભવ કરે, જ્ઞાન એનો સ્વભાવ છે તો એ ત્રિકાળ જ્ઞાયક રહે, આનંદ એનો ગુણ છે તો એને આનંદનો અનુભવ થાય, અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય, આ તો બધો એનો સ્વભાવ છે. પણ એ રાગના કે પરના એટલે કે પરદ્રવ્યના કર્તાપણે થાય એવો એનો સ્વભાવ નથી, એવો એનો સ્વભાવ બિલકુલ નથી. અહીંયા તો એકાંત કર્યું છે, કે છે કે રાગના કે પરના કર્તાપણે થાય એવો એનો સ્વભાવ જ નથી, સ્વભાવ જ નથી, જ મૂકીને એકાંત કર્યું, એવો સ્વભાવ નથી, નથી ને નથી. ત્રણ કાળમાં એવો સ્વભાવ ક્યારે હતો નહીં, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ હશે નહીં, કે એ રાગનો કે પરનો કરતા થાય. ભગવાન આત્મા પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે, એ જ એનો સ્વભાવ છે, બીજો અન્ય કોઈ સ્વભાવ નથી. જેવા ગુણ હોય એવો સ્વભાવ હોય, જે ગુણ નથી એવો સ્વભાવ ક્યાંથી હોય? આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેથી એને રાગ થાય. અને દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો કોઈ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યની પર્યાયનું કરતા થઈ શકતું જ નથી, કોઈ દ્રવ્યની ઉત્પત્તિ બીજા દ્રવ્ય દ્વારા થતી જ નથી. આગળ ગુરુદેવ કહે છે કે જીવ ચાર ગતિ અને 84 લાખ યોનિમાં અનંતકાળથી પરિભ્રમણ કરીને દુઃખી દુઃખી થઈ રહ્યો છે, એના દુઃખનું શું કહેવું? અહીં કહે છે તે દુઃખ જીવનો સ્વભાવ નથી. ચાર ગતિમાં એ ભ્રમણ કરી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે, પણ એ દુઃખ એનો સ્વભાવ નથી. એ દુઃખી થઈ રહ્યો છે એ બધું પર્યાયમાં છે, અનાદિનો એમ દુઃખી થઈ રહ્યો છે, છતાંય કહે છે કે એ દુઃખ આત્માનો સ્વભાવ નથી. એક વખત આત્માનું લક્ષ્ય કરે, એની દ્રષ્ટિ કરે, તો એને સમજાય કે દુઃખ એનો સ્વભાવ નથી, સુખ એનો સ્વભાવ છે, શાંતિ એનો સ્વભાવ છે, આકુળતા એનો સ્વભાવ નથી, નિરાકુળતા એનો સ્વભાવ છે. જીવનો સ્વભાવ દુઃખ નથી, દુઃખના ભાવે થવું એ એનો સ્વભાવ નથી. આ શરીર કર્મ વગેરે તો જળ માટી ધૂળ છે, પૂતગળ છે. અંદર પુણ્ય પાપના જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે રાગ છે, તે શુદ્ધ અંતઃતત્વથી ભિન્ન છે. એ શરીર કર્મ પુણ્ય પાપના વિકલ્પ આ બધું શુદ્ધ અંતઃતત્વથી જુદું છે, ભિન્ન છે. શુદ્ધ અંતઃતત્વ એનાથી જુદું છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ આ શરીર કર્મ પુણ્ય પાપના ભાવ એ બધાથી જુદો ભિન્ન છે. ગુરુદેવ આગળ કહે છે કે ભાઈ નવે તત્વ ભિન્ન ભિન્ન છે. નવે નવ તત્વ ત્યારે જ સિદ્ધ થાય જો એ ભિન્ન રહે તો. કોઈ બે તત્વ ભેગા થઈ જાય તો નવ રહેશે નહીં. એટલે જીવને આશ્રવ સહિત માનવો એનો અર્થ એ થયો કે પછી 8 તત્વ થઈ જાય. જીવને આશ્રવ સહિત માનવો કે બંધ સહિત માનવો કે કોઈ પણ તત્વને જીવની સાથે ઉમેરી દેવામાં આવે તો પછી નવ તત્વ રહેશે જ નહીં. નવે નવ તત્વ તરીકે ભિન્ન ભિન્ન જુદા છે. એટલે ભગવાન આત્મા પણ જુદો જ છે. જીવ અને અજીવ એ સિવાય બાકીના જે 7 છે એ તો પર્યાય રૂપે છે, અવસ્થા રૂપે છે. બંધ પણ અવસ્થા છે અને મોક્ષ પણ અવસ્થા છે. ભગવાન આત્મા તો એવા બંધ, મોક્ષ, સંવર, નિદ્રા એ બધાથી જુદો ત્રિકાળ શુદ્ધ છે. એને બંધ પણ નથી, અને બંધ નથી તો પછી મોક્ષનો પ્રશ્ન જ નથી. એને આશ્રવ પણ નથી તો પછી સંવરનો પ્રશ્ન જ નથી. એવો ત્રિકાળ ભગવાન આત્મા શુદ્ધ છે. એટલે નવે નવ તત્વ ભિન્ન છે, એમાં આ જીવ તત્વ એ પણ જુદું ભિન્ન છે. અને એવા ભગવાન આત્માની અહીંયા તો વાત કરી છે. અજીવ તત્વ અજીવપણે છે અને જીવ તત્વ જીવપણે છે. પુણ્ય તત્વ પુણ્યપણે છે અને પાપ તત્વ પાપપણે છે. તથા ભગવાન આત્મા શુદ્ધ એક નાયક ભાવપણે છે. આવી વાત છે. આગળ 39માં પાના પર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે આ આત્મા સ્વભાવથી અકર્તા હોવા છતાં તે કરતા કેમ થાય છે એની આ વાત ચાલે છે. શું કહે છે? કે આત્મા નિજરસથી એટલે કે સ્વસ્વભાવથી રાગાદિ રહિત નિર્મળ છે. કેવો છે સ્વભાવ? તો કહે છે કે સ્ફુરાયમાન થતી જેની ચૈતન્ય જ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે. ત્રણ કાળ ત્રણ લોકમાં જે અનંતા દ્રવ્ય ગુણ પર્યાય છે તે સમસ્ત ક્ષણ માત્રમાં જાણવાની શક્તિવાળો સ્વભાવવાળો પ્રભુ આત્મા છે, એવો આ આત્મા છે. અંદરમાં એવી સર્વજ્ઞતાની શક્તિ પડેલી છે, જીવ માત્રમાં એવી સર્વજ્ઞતાની શક્તિ પડેલી છે એટલે જ એ પ્રગટ કરે છે. સર્વજ્ઞપણું કંઈ બહારથી આવતું નથી, કેવળ જ્ઞાન કંઈ બહારથી આવતું નથી. કેવળ જ્ઞાન થવું એ ભગવાન આત્માનો ગુણ છે, માટે કેવળ જ્ઞાન થાય છે. કેવળ દર્શન થવાનું કારણ એનો ગુણ છે માટે થાય છે, એ કંઈ બહારથી આવતું નથી. અને એ ગુણ ત્રણેય કાળ રહે છે, ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. પણ એનું લક્ષ કરે તો એને સમજમાં આવે ને, એનો વિચાર કરે, એના સંબંધી પુરુષાર્થ કરે અને એનો અનુભવ થાય તો એને બેસે ને. બાકી તો એ બોલી જાય પોપટની જેમ, એનો શું અર્થ છે? અહીંયા તો ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, ત્રણ કાળ ત્રણ લોકમાં જે અનંતા દ્રવ્ય ગુણ પર્યાય છે તે સમસ્ત ક્ષણ માત્રમાં જાણવાની શક્તિવાળો એવા સ્વભાવવાળો આ ભગવાન આત્મા છે. અહીંયા અકર્તા સ્વભાવની સિદ્ધિ કરે છે. અકર્તા છે ને, એ વાત તો પહેલા અગાઉની ગાથામાં આવી ગઈ ને. સ્વને અને પર એ બંનેને એ જાણે છે, લોકા લોકને જાણે છે. એટલે કે સ્વ અને પર, પરમાં લોક અને લોક બધું એને જાણે એવો એનો સ્વભાવ છે. આખો લોકાલોક જેમાં જાણવામાં આવે છે એવો ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે. પરંતુ લોકાલોકની કોઈ ચીજને એ કરે અથવા તો રાગને કરે એવો એનો સ્વભાવ નથી. જો જાણવાનો સ્વભાવ છે, કરવાનો સ્વભાવ નથી. એનો સ્વભાવ કેવો છે? દેખવા જાણવાનો સ્વભાવ છે, પણ કરવાનો સ્વભાવ નથી, ફેરફાર કરવાનો સ્વભાવ નથી, કાંઈ ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી. પરદ્રવ્યને ઉત્પન્ન કરે કે પરદ્રવ્યની પર્યાય કરે એવો કાંઈ એનો સ્વભાવ નથી. પરદ્રવ્યને જાણે, પરદ્રવ્યની પર્યાયને જાણે, પણ માત્ર જાણે એનો જ્ઞાન સ્વભાવ છે, એનો કર્તાપણાનો સ્વભાવ નથી. એટલે એ રાગને કરે એવો એનો સ્વભાવ નથી. પરના લક્ષે થતા જે વિભાવ ભાવ છે એ એનો સ્વભાવ નથી, એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. આવી સ્વપર પ્રકાશક ચૈતન્ય પ્રકાશની અતિ ઉજ્જવલ વિશુદ્ધ જ્યોતિ ભગવાન આત્મા છે. ત્યારે કોઈ કહે છે કે અમને આત્મા જાણવામાં આવતો નથી. ગુરુદેવ કહે છે કે તેને પૂછીએ છીએ, જે એમ કહે છે ને કે અમને આત્મા જાણવામાં આવતો નથી, તો તેને પૂછીએ છીએ કે ભાઈ, આત્મા જાણવામાં આવતો નથી એવો નિર્ણય તે ક્યાં ઉભા રહીને કર્યો? આત્મા જાણવામાં આવતો નથી એવો નિર્ણય તે ક્યાં ઉભા રહીને કર્યો? સ્વભાવમાં કે વિભાવમાં? સ્વભાવમાં ઉભો રહે તો આત્મા જાણવામાં ના આવે એમ બનતું નથી. એ વિભાવમાં ઉભા રહીને તું એમ કહે કે આત્મા જાણવામાં આવતો નથી, તો પછી ક્યાંથી જણાય? સ્વભાવથી વિરુદ્ધ જઈ અને તું એમ કહે કે આત્મા જાણવામાં આવતો નથી, તો પછી ક્યાંથી જણાય? જેવો એનો સ્વભાવ છે એવા સ્વભાવને વિશે તું પુરુષાર્થ કરે તો જરૂરથી તને જણાય. આત્માનો ચૈતન્ય સ્વભાવ તો પ્રભુ આવો છે કે સ્ફુરાયમાન થતી જ્ઞાનની જ્યોતિઓ વડે આખા લોકાલોકમાં વ્યાપી જાય, જગત આખાને એ જાણી લે. એ સ્વને ન જાણે એ કેમ બને? એ સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. સ્વને જાણે છે એ તો નિશ્ચયથી છે, અને પરને જાણે છે એમ કહેવું એ તો ઉપચારથી છે. ખરેખર તો ભગવાન આત્મા સ્વને જ જાણે છે. પણ જ્ઞાનને કોઈ સીમા નથી. એટલે જગત આખાના બધા જ પદાર્થોના ત્રણેય કાળના પર્યાયોના પ્રતિબિંબ એ જ્ઞાન રૂપી અરીસામાં ઝળકે છે એટલે એમ કહેવાય કે સ્વ પર પ્રકાશક છે. સ્વ પર સમસ્તને જાણવાનું ભવન એટલે પરિણમન થાય છે એવો એનો સ્વભાવ છે. ગુરુદેવ કહે છે કે પણ બાપુ, તું પરના કર્તૃત્વમાં અને રાગના કર્તૃત્વમાં ઉભો છે તો તને આત્મા કેમ જણાય? એટલે કે ન જણાય, તારી દ્રષ્ટિ જ પર તરફ રહી છે. પરમાં તારે કંઈક કરવું છે એવી તારી બુદ્ધિ છે જે તું કરી નથી શકતો, અને રાગના કર્તૃત્વમાં તું ઉભો છે એટલે કે તું રાગ કરે છે અને એનો સ્વામી થાય છે, એનો કર્તા થાય છે. આવા વિભાવ ભાવે પરિણમતો હોય ત્યાં પછી તને આત્મા ક્યાંથી જણાય? એટલે કે ન જ જણાય. કેમ કે એ પરનું કરવું કે રાગનું કરવું એ આત્માનો સ્વભાવ જ નથી, એ આત્માનો સ્વભાવ જ નથી. આ તો ન્યાયથી વાત થાય છે કે જેવું સ્વરૂપ હોય એવું જણાય ને, એનાથી વિરુદ્ધ તરફ જઈએ તો પછી એ ક્યાંથી જણાય? જાણવા પ્રતિ જ્ઞાનને દોરી જવું એનું નામ ન્યાય, અને આ તો ન્યાયથી કહેવામાં આવે છે. શું ન્યાય છે? કે એનો સ્વભાવ જાણવાનો છે તો જાણવા પણ એ જણાય કે બીજી કોઈ રીતે જણાય? તારે એને જાણવા પણ જાણવો નથી, જ્ઞાન પણ એને જાણવો નથી, અને તારે રાગ પણ જાણવો છે અને પરના કર્તૃત્વ પણ જાણવો છે તો પછી ક્યાંથી ભગવાન આત્મા તને જણાય? ભગવાન આત્મા વિશેની તારી માન્યતા ખોટી છે. તે જે કલ્પના કરી છે કે ઇન્દ્રિયો દ્વારા ભગવાન આત્મા મને જણાય, તે મોટામાં મોટું મિથ્યાત્વ છે. ભગવાન આત્મા ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી, અતિન્દ્રિયપણે જ્ઞાન દ્વારા કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા અનુભવમાં આવે એવો છે. એ જ્ઞાન દ્વારા અનુભવમાં આવે એવો છે. આગળ કહે છે કે આ રીતે શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને અન્ય જીવ ઇત્યાદિ પરદ્રવ્ય અને દયાદાન, ભક્તિ તથા હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિ પર ભાવો, એ બધાનો આત્મા અકર્તા સિદ્ધ થયો. કારણ કે ભગવાન આત્મા સર્વને જાણવાથી વ્યાપ્ત થયો છે, બધાને જાણે છે એ જાણવાથી વ્યાપ્ત છે, પણ આ બધામાંથી કોઈને પણ કરવા પણ એ નથી. એટલે કહે છે કે પણ સર્વને કરવાથી વ્યાપ્ત થાય એવો એનો સ્વભાવ નથી. સર્વને જાણવાથી વ્યાપ્ત થાય એ તો એનો સ્વભાવ છે, પણ સર્વમાંથી કોઈને પણ કરવાથી વ્યાપ્ત થાય એવો એનો સ્વભાવ નથી. આ તો ધીરજથી સમજવા જેવું છે, કેમ કે આ તો અંતઃતત્વ જે સર્વજ્ઞ પરમેશ્વરે જાણ્યું અને કહ્યું તે અહીંયા તો કહેવાય છે. આગળ 40મા પાના ઉપર 4થા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, મૂળ વાત અહીંયા શ્લોકની લીધી છે કે તથાપિ તો પણ અશ્ય તેને ઈહ આ જગતમાં પ્રકૃતિભિહ કર્મ પ્રકૃતિઓ સાથે યદ અસૌ બંધ કીલ સ્યાત, જે આ પ્રગટ બંધ થાય છે, સહ ખલુ અજ્ઞાનશ્ય કહ અભિગહન મહિમા સ્ફુરતિ, તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફુરાયમાન થાય છે. ખરેખર અજ્ઞાનનો કોઈ મહિમા છે. ગુરુદેવ આ વાતને સમજાવતા કહે છે કે મહાવીરે ક્ષેત્રમાંથી કુંકુંદાચાર્ય ભગવાન શ્રીમંદર પ્રભુની વાણી સાંભળી અને આ વાત લઈ આવ્યા છે કે ભગવાન આત્માનો તો સર્વને, સ્વ પરને જાણવાનો સર્વજ્ઞ સ્વભાવ છે, તથાપિ કર્મ પ્રકૃતિ અને રાગના સંબંધથી એને જે આ બંધ થાય છે તે ખરેખર કોઈ અજ્ઞાનનો મહિમા છે. પોતે સ્વ અને પરને સંપૂર્ણપણે જાણે એવા સર્વજ્ઞ સ્વભાવથી, એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી ત્રિકાળ ભરેલો ભગવાન છે. કેવો છે ભગવાન? સ્વ અને પરને સંપૂર્ણપણે જાણે એવા સર્વજ્ઞ સ્વભાવથી, એટલે કે એક જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવથી હંમેશા ત્રણેય કાળ એ ભરેલો ભગવાન છે. પરંતુ આવા નિજ સ્વભાવના ભાન વિના, આવા નિજ સ્વભાવનો એને વિકલ્પય નથી, એને વિચારે કર્યો નથી કે પોતાનો આવો સ્વભાવ છે. પોતે જ્ઞાન સ્વભાવી છે એવું તો એ જાણતોય નથી, અને એમાં આવો જ્ઞાન સ્વભાવ, જે સર્વને જાણે એવો જ્ઞાન સ્વભાવ છે, એની તો એ કલ્પનાય કરી શકતો નથી. ક્યાંથી કરે? કોઈ શાસ્ત્રનો અભ્યાસ ન મળે, એની રૂચિ ન મળે, પોતાનું સ્વરૂપ કેવું છે એનો ખ્યાલ નથી, સર્વજ્ઞના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરતો નથી, એટલે પછી ક્યાંથી ખબર પડે કે કેવો આત્માનો સ્વભાવ છે? સર્વજ્ઞ પરમાત્માના કે દર્શને જાય, સમોસરણમાં જાય, પણ સર્વજ્ઞ પરમાત્મા કેવી રીતે સર્વજ્ઞ થયા છે અને સર્વજ્ઞતા કેવી છે, અને સર્વજ્ઞનો સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાનો, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો કેવો પુરુષાર્થ હતો, એ બધા વિશે તો એને વિકલ્પ આવતો નથી, એનો તો એ વિચારય કરતો નથી, માત્ર શોભા જોઈને પાછો આવે છે. અને અહીંયા સર્વજ્ઞની પ્રતિમાના દર્શન કરવા જાય છે, સિદ્ધની પ્રતિમાના દર્શન કરવા જાય છે. વર્તમાન તીર્થંકર ભગવાન સિમંદર પ્રભુની પ્રતિમા ભારતમાં ઘણી જગ્યાએ છે, અને સિદ્ધોની પ્રતિમા તો કેટલીય છે. બધાના દર્શન કરવા એ જાય છે, પણ એ દર્શન કોના કરીને આવે છે? એ કોના દર્શન કરીને આવે છે? એ ભગવાનના દર્શન કરીને આવે છે કે શોભા જોઈને આવે છે? એ તો માત્ર પ્રતિમાની શોભા જોઈને પાછો આવે છે, ભગવાન કેવા હતા એનો તો વિચાર કરતો નથી. પછી એને ક્યાંથી ખ્યાલ આવે કે સર્વજ્ઞ સ્વભાવ શું વસ્તુ છે? દર્શન કરવા જાય ત્યારે 2 મિનિટ 5 મિનિટ વિચાર કરતો હોય કે આ કયા ભગવાન, કેવી રીતે હતા, એમના જીવનચરિત્ર વિશે 2 મિનિટ વિચાર કરતો હોય, એમના પુરુષાર્થ વિશે વિચાર કરતો હોય, અને એમને શું પ્રાપ્ત કર્યું, એમણે શું પ્રાપ્ત કર્યું, સિદ્ધ થયા તો શું પ્રાપ્ત કર્યું, એનો વિચાર કરે તો કાંઈક કઈ વાત બરાબર છે. પણ એવું તો કાંઈ કરતો નથી, ભગવાન મને આ આપજે ને તે આપજે એમ ભીખ માગીને પાછો આવે છે. ભગવાને કરુણા કરીને જે આપ્યું છે એ તો લેતો નથી. ભગવાને કરુણા કરી અને એને સિદ્ધ સમાન કહ્યો અને આ માર્ગ બતાવ્યો તો એને તો એ ગ્રહણ કરતો નથી, અને આ ધૂળની ભીખ માગીને પાછો આવે છે. એને પછી ક્યાંથી ખબર પડે કે આ આત્માનો સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ છે? એને તો મોટી વાત કરી દીધી છે કે પોતે સ્વ અને પરને સંપૂર્ણપણે જાણે એવા સર્વજ્ઞ સ્વભાવથી એ ત્રિકાળ ભરેલો ભગવાન છે. ત્રણેય કાળે એવો સર્વજ્ઞ સ્વભાવ અંદરમાં પડ્યો છે, એને પ્રગટ કરવાની જરૂર છે, પર્યાયમાં પ્રગટ કરવાની જરૂર છે, બીજું કાંઈ કરવાનું નથી. એ કાંઈ એને બહારથી લેવા જવું પડે એમ નથી, પણ આવા પોતાના સ્વભાવના ભાન વિના અનંત કાળથી એ દયા દાન વ્રત આદિના રાગને પોતાની ચીજ માને, એને લાભદાયી માને, એને એ પોતાનું કાર્ય માને, કર્તવ્ય માને, આ બધો અજ્ઞાન ભાવ છે. ગુરુદેવ કહે છે કે આ અજ્ઞાન ભાવ છે. શેને અજ્ઞાન ભાવ કહ્યો? કે પોતાના સ્વભાવનું ભાન કર્યા વિના એ આ બધા શુભ ભાવ છે એને લાભદાયી માને, એને મુક્તિનું કારણ માને, એને ધર્મ માને, એને પોતાનું કર્તવ્ય માને, એ અજ્ઞાન ભાવ છે. આવો જે અજ્ઞાન ભાવ, એનાથી બંધ થાય છે, એનાથી કર્મનો બંધ થાય છે. જ્ઞાન ભાવ તો અબંધ છે, જ્ઞાન ભાવથી કર્મ બંધ પડતો નથી, અજ્ઞાન ભાવથી બંધ પડે છે. અને એ વાત અહીંયા સિદ્ધ કરવી છે કે અજ્ઞાન ભાવ છે એને લીધે કર્મનો બંધ પડે છે. આગળ 41મા પાના ઉપર કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો પુંજ પ્રભુ ત્રિકાળ એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી વસ્તુ છે, તેનો દ્રષ્ટિમાં પોતાપણે સ્વીકાર કરવો, એવો હું છું એમ પોતાપણે સ્વીકાર કરવો, આવો શુદ્ધ ચૈતન્યનો પુંજ એ હું છું, આવો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી એ હું છું એમ પોતાપણે એનો સ્વીકાર કરવો, તે જ્ઞાન ભાવ. અને આવો જ્ઞાન ભાવ છે તે બંધ વિનાનો અબંધ છે. જેણે આવા ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો, એને અનુભવ્યો, એનો સ્વીકાર કર્યો, એને જ જ્ઞાન ભાવ છે. અને જેને જ્ઞાન ભાવ છે એને પછી બંધ પડતા નથી. પણ તેનો અનાદર કરી રાગ આદિ ભાવે પોતે થાય, રાગ પોતાનો સ્વભાવ માને, શુભાશુભ ભાવને પોતાના માને, એટલે કહે છે કે એનો અનાદર કરીને રાગ આદિ ભાવ તે હું છું, હું તેનો કરતા છું એમ માનવું તે અજ્ઞાન ભાવ છે. અને તે વડે એને બંધ થાય છે, શુભાશુભ ભાવનો કરતા થાય છે, એ એના બંધનું કારણ છે. પરના લક્ષે થતા બધા જ ભાવ એનો એ સ્વામી થાય છે, કરતા થાય છે, એ બંધનું કારણ છે. એ બધો ભાવ અજ્ઞાન ભાવ છે, એટલે અજ્ઞાન ભાવ છે એ જ બંધનું કારણ છે. પોતાની ત્રિકાળી વિદ્યમાન એટલે છતી ચીજ હોવાપણે જે છે તેવી ચીજ, ત્રણેય કાળ હોવાપણે, ત્રિકાળી વિદ્યમાન, ત્રિકાળી વિદ્યમાન એટલે ત્રણેય કાળે રહે છે, હંમેશા હોય છે. પોતાની ત્રિકાળી વિદ્યમાન ચીજને ન માનીને તેને બીજી રીતે માનવી તેનો અભાવ કરવારૂપ ભાવહિંસા છે. પોતાની ચીજને બીજી રીતે માનવી એટલે સ્વભાવ ભાવનો ઘાત કરવો, એ ભાવહિંસા છે. અને તે વડે તેને બંધ થાય છે, જે ચાર ગતિમાં રખડવાનું કારણ થાય છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. અહીંયા બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે ભાઈ, તે અનંત ભવ કર્યા, તને ભવનો ભય નથી? જો તને ભવનો ભય છે તો કહીએ છીએ કે સ્વરૂપનું ભાન કર્યા વિના, અર્થાંત સમ્યક દર્શન પામ્યા વિના, સ્વરૂપનું ભાન કર્યા વિના એટલે કે સમ્યક દર્શન પામ્યા વિના, રાગની મહાવ્રત આદિની ક્રિયા મારી છે એ મને લાભદાયી છે એવું માનનાર અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને ભવના અંત નહીં આવે, કેમ કે એવી માન્યતા અજ્ઞાન ભાવ છે અને તે વડે બંધ જ થાય છે. શુભરાગની ક્રિયા એ પછી મહાવ્રત આદિની ક્રિયા હોય તો પણ એ મારી છે અને એ મને લાભદાયી છે એવું માનનાર અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને ભવના અંત નહીં આવે, કેમ કે એવી માન્યતા અજ્ઞાન ભાવ છે અને તે વડે બંધ જ થાય છે. માત્ર સ્વરૂપનું લક્ષ્ય કરીને સ્વભાવ ભાવે પરિણમતા એને સંવર થાય છે, નિજરા થાય છે અને એ બંધ રહિત દશા છે. પણ શુભભાવે રહેવું, શુભભાવે રહેવું એ તો બંધનું જ કારણ છે. મહાવ્રત આદિ પાળવા, એને મહાવ્રત હું પાળું છું એવો ભાવ, એ શુભભાવ છે. અને એ શુભભાવ છે તે પુણ્ય બંધનું કારણ છે. બેતાલીસમાં પાના ઉપર કહે છે કે સ્વપરને જાણવાનો એનો સ્વભાવ છે, પોતાનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે એ તો એનો સ્વભાવ છે. આવા પોતાના સ્વરૂપનું ભાન કર્યા વિના અજ્ઞાનમય ભાવના કારણે એને રાગ અને જડ કર્મના બંધની પરંપરા ચાલી આવે છે. જો અહીંયા પરંપરા કેવી ચાલે છે? ખોટી પરંપરા ચાલી આવે છે, અનાદિની એવી ખોટી પરંપરા ચાલી આવે છે, એ અજ્ઞાનમય ભાવને કારણે એવી પરંપરા ચાલી આવે છે. એ પરંપરામાં શું છે? તો કે રાગ કરે છે, નવા બંધ થાય છે અને બંધ ઉદયમાં આવે છે, એ જડકર્મના બંધ ઉદયમાં આવે છે એનું લક્ષ્ય કરે છે અને પાછા નવા બંધ થાય છે આમ એ પરંપરા ચાલી આવે છે. કર્મના બંધ પડ્યા છે એ જ્યારે ઉદયમાં આવે છે અને જે સંયોગો પ્રાપ્ત થાય છે એનું લક્ષ્ય કરતા એને નવા કર્મ બંધાય છે. પેલા જૂના કર્મ ખરી જાય છે અને નવા કર્મ બંધાઈ જાય છે. ફરી પાછા એ ઉદયમાં આવે એટલે એનું લક્ષ્ય કરીને નવા કર્મ બાંધે છે, એમ એ રાગ અને જડકર્મ એની પરંપરા ચાલી આવે છે. એ અજ્ઞાનને કારણે એવી પરંપરા ચાલી આવે છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, પોતે ભગવાન આત્મા કોણ છે એની ખબર નથી, એટલે આવી પરંપરાને તોડી શકતો નથી. એને એ દ્રષ્ટિગોચર થતું જ નથી કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતે ભગવાન આત્મા નાયક છે, કાંઈ કરવા વાળો નથી. અને પોતે પોતાને જાણવા વાળો, પોતાને અનુભવવા વાળો એવો ત્રણેય કાળે છે એ વાત હજી જ્યાં સુધી એને બેઠી નથી, એવો પ્રયત્ન પુરુષાર્થ થયો નથી ત્યાં સુધી આમ જ ચાલશે. એટલે ગુરુદેવ કહે છે કરુણા કરીને કે આવું દુર્લભ મનુષ્ય પણ મળવા છતાં પોતાના સ્વરૂપની ખબર ન કરે તો પછી એ મનુષ્ય પણ એનું નિષ્ફળ જશે. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ એ ઉક્તિ અનુસાર તે મનુષ્યના દેહમાં મૃગ જ એટલે પશુ જ છે. એ મનુષ્ય થયો છતાં પણ જો પોતાના સ્વરૂપની ખબર ન કરે એટલે પોતાના સ્વરૂપને જાણે નહીં, જાણવાનો પ્રયત્ન ન કરે તો એ મનુષ્ય પણ એનું પશુ સમાન જ છે. અજ્ઞાન ભાવના કારણે તેને રાગ અને કર્મના સંબંધરૂપ બંધ થાય છે. અજ્ઞાન ભાવના કારણે તેને રાગ અને કર્મના સંબંધરૂપ બંધ થાય છે. અજ્ઞાનને કારણે એ સ્વરૂપને જાણતો નથી અને અજ્ઞાન ભાવે રહ્યો છે એટલે એને સ્વને છોડીને પરનું લક્ષ થાય છે અને પરનું લક્ષ કરી અને એમાં એ એકત્વ કરે છે, મમત્વ કરે છે, એમાં ઈષ્ટ અને અનિષ્ટ પણ સ્થાપે છે. એટલે એને એવા ભાવ થતા ભાવ બંધ થાય છે અને ભાવ બંધના નિમિત્તે પેલા કર્મના રજકણો સ્વયં પોતે બંધાઈ અને દ્રવ્ય કર્મ બંધ થાય છે. અને એ જ્યારે ઉદયમાં આવે છે અને સંયોગો થાય છે તો આની સમીપમાં એ સંયોગો થયા છે એને એ પોતાના માને છે, એમાં એ જોડાઈ જાય છે અને ફરી નવા બંધ કરે છે. આ પ્રમાણે ભાવબંધ અને દ્રવ્યબંધ બંને તેને થાય છે અને તે ચાર ગતિમાં રજળી મરે છે. આવી વાત છે. આ કળશ 195 ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી પણ આપણે કેટલાક અંશ લઈએ. અહીંયા કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જાણવું એ એનો સ્વભાવ છે. જ્ઞાન નો અર્થ શું? જ્ઞાન એટલે આ માહિતી એ જ્ઞાન નથી, અથવા તો આપણે આ મેડિકલ એન્જિનિયરિંગ કે લો ભણીએ છીએ એ કંઈ જ્ઞાન નથી, એ જ્ઞાન નથી, એ તો બધું અજ્ઞાન છે. રોજના 10,000 કમાય એવી બુદ્ધિ હોય તો એ જ્ઞાન નથી. 10,000 તો ક્યાં, અહીંયા તો ઘણું જ કમાય છે પણ છતાં એ જ્ઞાન નથી. અને કમાય છે એ પરદ્રવ્ય છે, એ કાંઈ એના આત્માની વસ્તુ નથી, એના આત્મામાં આવતું નથી. એ દ્રવ્ય એના કારણે જ્યાં જવાનું હોય ત્યાં જાય છે. એટલે આ એમ સમજે છે કે એ હું કમાયો, મારી મહેનતથી કમાયો, મારા જ્ઞાનથી કમાયો, મારી બુદ્ધિથી કમાયો. પણ એ મૂંડ મિથ્યાદ્રષ્ટિ એમ સમજતો નથી કે પૂદગળ છે અને પૂદગળના કાર્ય એ કરી શકતો નથી, પૂદગળને એ પરિણમાવી શકતો નથી. એના કારણે ત્યાં આવવાનું હતું એટલે આવ્યું છે અને જવાનું હોય તો જાય. એ જાય એ વખતે એના ભાવ દાનના હોય તો એને પુણ્યનો બંધ થાય અને એ જાય ત્યારે એને આર્ત ધ્યાન થાય કે આ કોઈ મારું ચોરી ગયું અથવા તો આ મને નુકસાન થયું અને એમ મારું દ્રવ્ય ચાલ્યું ગયું, એમ આર્ત ધ્યાન કરે તો પાપનો બંધ પડે. પણ એ દ્રવ્ય એ લક્ષ્મી આવવાની અને જવાની એ એના કારણે છે, એમાં આ ભગવાન આત્માનું કાંઈ ચાલતું નથી. આ ભગવાન આત્મા એને સ્પર્શી પણ શકતો નથી. નક્કામાનો એવા અભિમાનમાં રહ્યો છે કે આ હું કમાઉ છું ને હું પૈસા પ્રાપ્ત કરું છું ને લક્ષ્મી મને મળીને એમાં ને એમાં એ જીવન પૂરું કરે છે. ગુરુદેવ કરુણા કરીને વારંવાર એ વાત સમજાવે છે કે ગમે તેટલું કમાતો હોય, ગમે તે કરતો હોય, પોતાની જાતને બુદ્ધિશાળી માનતો હોય, પણ એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. અને જેને માહિતીને એ જ્ઞાન સમજે છે એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. અરે એટલું નહીં, આગળ વધીને અહીંયા તો ગુરુદેવ કહે છે કે વળી શાસ્ત્રોનું ભણતર હોય, વળી શાસ્ત્રોનું ભણતર હોય એ જ્ઞાન નથી, કેમ કે એ બધું પરલક્ષી જ્ઞાન છે. એ પરલક્ષી જ્ઞાન છે એટલે કે પરના લક્ષ્ય થતું જ્ઞાન છે, એ માહિતીરૂપ છે. અને એકલું પરલક્ષી જ્ઞાન છે એ બધું અજ્ઞાન છે. એ પરલક્ષી જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે એ પરના લક્ષ્ય થતું જ્ઞાન છે, શાસ્ત્રના લક્ષ્ય થતું જ્ઞાન છે. આત્માનો અનુભવ કરે, આત્માને જાણે, એ આત્માનું જ્ઞાન એ જ જ્ઞાન છે. આ બધું માહિતીરૂપ છે, આ દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ છે. અને એ અભ્યાસ કરી અને એ હોશિયારીપૂર્વક પંડિતાઈપૂર્વક કોઈને સમજાવી દે એટલે જ્ઞાની થઈ ગયો એમ નહીં, એમ ગુરુદેવનું કહેવું છે. એનો અર્થ એમ નથી કે એને અભ્યાસ ન કરવો, શાસ્ત્રનો અભ્યાસ ન કરવો એમ નથી કહેવું, પણ અહીંયા તો એમ કહેવું છે કે એટલું માત્ર જ્ઞાન, એટલું માત્ર જ્ઞાન એ કાંઈ મુક્તિનું કારણ થતું નથી, એ કાંઈ સમ્યક દર્શનનું કારણ થતું નથી. સાથે બીજો મોટો પુરુષાર્થ એને કરવો પડે, બીજો ઘણો મોટો પુરુષાર્થ એને કરવો પડે. એટલે કહે છે કે વળી શાસ્ત્રોનું ભણતર હોય એ જ્ઞાન નથી, કેમ કે એ બધું પરલક્ષી જ્ઞાન છે. અને એકલું પરલક્ષી જ્ઞાન છે એ બધું અજ્ઞાન છે. સાથે આત્માનું જ્ઞાન છે તો બરાબર છે, તો એને વ્યવહારથી ઉપચાર કરી અને જ્ઞાન કહેવાય. પણ આત્માનું જ્ઞાન નથી અને માત્ર એકલું આ શાસ્ત્રનું જ્ઞાન છે તો એને જ્ઞાન કહેવાતું નથી. એટલે કહે છે કે કેમ કે એ બધું પરલક્ષી જ્ઞાન છે અને એકલું પરલક્ષી જ્ઞાન છે તે બધું અજ્ઞાન છે. પણ પોતાના જ્ઞાન સ્વરૂપી આનંદના નાથને અંતરમાં ઢળેલી જ્ઞાનની પર્યાયમાં જાણે, કેવી રીતે જાણે કે આ હું છું, એવો પોતાનો અનુભવ થાય, સ્વનો અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય, એનું નામ જ્ઞાન છે, એનું નામ જ્ઞાન છે. અને એવું જ્ઞાન થતાં શાસ્ત્રોની સઘળી વાત છે એ યથાર્થ સમજાઈ જાય છે, એ બધું આત્મસાત થઈ જાય છે. એક વખત ભગવાન આત્માનું લક્ષ્ય કરીને, ધ્રુવનું લક્ષ્ય કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં વાળીને અનુભવ કરે છે, પછી બધું શાસ્ત્રનું જ્ઞાન એને આપોઆપ સમજાઈ જાય છે. પછી કાંઈ એને વિરોધાભાસ રહેતો નથી, બધું બરાબર છે, જેમ છે તેમ બધું બરાબર સમજાય છે. જ્ઞાન સ્વભાવ તો એનો પોતાનો છે, પોતે ભેદ જ્ઞાન કરીને બધાથી જુદો પડ્યો છે. આ બધી વાત એને શાસ્ત્રમાં જે વાંચી હતી, પર્યાય વિશે જે વાંચ્યું હતું, દ્રવ્ય વિશે વાંચ્યું હતું, અનંત ગુણ વિશે એને સમજ મેળવી હતી, આ બધું એક વખત અનુભવ કરે છે પછી બધું સહેલાઈથી સ્પષ્ટ થઈ જાય છે, આખું ચિત્ર બહુ સ્પષ્ટ થઈ જાય છે. પછી ક્યાંય એને મૂંઝવણ થાય એવું રહેતું નથી. ગમે તેવા મોટા શાસ્ત્ર હોય, ગમે તેવી શાસ્ત્રની અટપટી વાત હોય, તો પણ એને કાંઈ એમાં શંકા થતી નથી. અહીંયા કહે છે કે પોતાના જ્ઞાન સ્વરૂપી આનંદના નાથને અંતરમાં ઢળેલી જ્ઞાનની પર્યાયમાં જાણે, અંતરમાં ઢળેલી જ્ઞાનની પર્યાયમાં જાણે, એટલે એનો અર્થ એ થયો કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને અંતર તરફ વાળે અને એ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ હું છું એમ જ્યારે અનુભવ કરે છે તો એ જ્ઞાન છે, એનું નામ જ્ઞાન છે. ત્યાં જ્ઞાનની દશામાં પૂરી દશાવાન ચીજ આવી જાય એમ નહીં, પોતાની જે ચીજ છે, દશાવાન ચીજ એટલે પોતે ભગવાન આત્મા ધ્રુવ, એ કંઈ એમાં આવી જાય એમ નહીં, પણ પૂર્ણ જ્ઞાયક સ્વભાવી વસ્તુ હું આ છું એમ એના પૂર્ણ સામર્થ્યના જ્ઞાન અને પ્રતીતિ આવી જાય છે. એનું સામર્થ્ય એને જ્ઞાનમાં સમજાઈ જાય છે, આવી જાય છે. એને આવું ત્યારે આ હું છું એમ એના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે ત્યારે એ જ્ઞાનની દશા છે. અને એવી એ જ્ઞાનની દશામાં એને પોતાની ચીજનું સામર્થ્ય પ્રતીતમાં આવી જાય છે. એવા સામર્થ્યનું એને ભાન થઈ જાય છે. એટલે જે શ્રદ્ધા થાય છે તે સમ્યક થાય છે. એ જ સમ્યક દર્શન છે, એ જ સમ્યક જ્ઞાન છે, જેમાં સ્વજ્ઞેયનું ભાન થાય છે. અને એ જ જ્ઞાન છે, સ્વજ્ઞેયનું જ્ઞાન થાય છે, ભાન થાય છે, એ જણાય છે, એ જ્ઞાન છે. જ્યારે સ્વને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરશે ત્યારે આવા નિર્મળ પરિણામ થશે, આવા વિદરાગી પરિણામ થશે. એ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. જ્ઞાન લોકાલોકમાં વ્યાપનારું છે એટલે શું? એટલે કે લોકાલોકમાં જ્ઞાન જાય છે એમ નહીં, લોકાલોકમાં જ્ઞાન જાય છે એટલે કે જ્ઞાનના પ્રદેશો જાય છે એમ નહીં, પણ લોકાલોકને ભગવાન આત્મા પોતાના જ્ઞાનમાં જાણી લે છે એવું એનું સ્વ પર પ્રકાશક સ્વરૂપ છે. આત્મા વસ્તુ છે એટલે શું? કે જેમાં જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અનંત ગુણ તદ્રુપપણે, એકરૂપપણે વસેલા છે. એવું અનંત ગુણનું વાસ્તુ, વાસ્તુ એટલે ઘર, એવું અનંત ગુણનું ધામ, એવું અનંત ગુણનું ઘર, એવું અનંત ગુણનું વાસ્તુ એ ભગવાન આત્મા છે. આવા નિજ ઘરના મહિમાની પ્રતીતિ કરવી તે સમ્યક દર્શન છે. આવી અનુભવ સહિત શ્રદ્ધા થવી તે સમ્યક દર્શન છે. તેનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. અને તેમાં નિવાસ કરવો, આવા નિજગરમાં નિવાસ કરવો એટલે ત્યાં રહેવું, ટકીને રહેવું, લીનતા કરવી, એ ચારિત્ર છે, એ ધર્મ છે. બાકી જે શુભાશુભ વિકારના પરિણામ છે એ બધો અંધકાર છે, કેમ કે ચૈતન્યના પ્રકાશનો તેમાં અભાવ છે. શુભાશુભ વિકારના પરિણામમાં ચૈતન્યનો પ્રકાશ નથી. એટલે આ બધા શુભાશુભ ભાવ છે એ બધા અંધકારમય છે, એમાં ચૈતન્યનો પ્રકાશ નથી. આગળ કહે છે કે જુઓ, શુદ્ધ નયની દ્રષ્ટિથી વિચાર કરીએ, શુદ્ધ નયથી એટલે કે સ્વભાવની દ્રષ્ટિથી વિચારીએ, એનાથી જોઈએ તો દયા, દાન આદિના વિકલ્પ જે ઉઠે છે એનો કરતા ભગવાન આત્મા નથી. પરદ્રવ્યને તો ન કરે, પણ પરદ્રવ્યના લક્ષે જે શુભાશુભ વિકલ્પ થાય તેનો એ ખરેખર કરતા નથી. કેમ કે આત્મા તો શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે તો એ સ્વપરને પ્રકાશનારો કયો, એટલે પરને પ્રકાશવા માટે એને પરનું લક્ષ્ય કરવું પડતું હશે? કોઈને એવો પ્રશ્ન થાય કે આત્મા શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે તો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે, અને એમાં પાછું આપણે એમ કહીએ કે એનું જ્ઞાન સ્વ પર પ્રકાશક છે, તો પછી પરને જાણવા માટે એને પરનું લક્ષ કરવું તો પડતું હશે ને? આવો પ્રશ્ન થવો જોઈએ ને? પ્રભુ એમ નથી, એ પરપ્રકાશક પણ છે, એ સ્વપ્રકાશક પણ છે, માટે છે. જો સ્વપ્રકાશક પણ નથી તો એ પરપ્રકાશક પણ નથી. કે સ્વને નથી જાણતો તો એ પરને સમ્યકપણે જાણતો નથી. જે સ્વને જાણતો નથી એ પરને સમ્યકપણે જાણતો નથી, એટલે પર પ્રકાશક પણ છે નહીં. કે સ્વને જાણે છે, સ્વને જાણે છે તો એનું જ્ઞાન છે તે નિર્મળ છે, અને એવા નિર્મળ જ્ઞાનમાં પર બધું પ્રકાશે છે, એને એ પ્રકાશવા જાય કેમ નથી? આત્મા એકલા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે, એ ચૈતન્ય પ્રકાશ છે. તેના જ્ઞાન અને પ્રતીતિ જે કરતો નથી તે જીવને અજ્ઞાનના કારણે રાગ અને જળ કર્મનો સંબંધ થાય છે. ભગવાન આત્માને જાણતો નથી અને અજ્ઞાન ભાવે કે પરિણમે છે એટલે એને રાગ થાય છે અને પછી કર્મનો બંધ થાય છે, ભાવ બંધ અને દ્રવ્ય બંધ. અને એ રીતે એને ચાર ગતિમાં પરિભ્રમણ થાય છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે, કરે એને પોતાની જ્ઞાન આનંદ સ્વભાવી ચીજનો કદી મહિમા આવ્યો નહીં. ક્યારે એને એમ થયું નહીં કે પોતે ભગવાન આત્મા આવા સ્વભાવવાળો છે. એને પરનું લક્ષ્ય કર્યું, પરના મહિમા કર્યા, પણ પોતાનો મહિમા એને આવ્યો નહીં. બીજી શુદ્ધ આત્મદ્રવ્યનો એને મહિમા આવ્યો નહીં એટલે એને પર્યાયમાં પૂર્ણ શુદ્ધપણે પ્રાપ્ત કરવો એવો પુરુષાર્થ એને ઉપડ્યો નહીં. જ્યાં સુધી એને પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો મહિમા નહીં આવે, એનું મહાત્મ્ય નહીં આવે, ત્યાં સુધી એનો પુરુષાર્થ ઉપડવાનો નથી. એટલે વારંવાર ગુરુદેવ આ વાત સમજાવે છે કે એને પોતાનો જ મહિમા નથી આવ્યો. બારમાં બધી વસ્તુના એને મહિમા આવ્યા, બધી વસ્તુના મહત્વ સમજાયા, બધી વસ્તુના એને મૂલ્યાંકનો કર્યા. એને કોહિનૂરના હીરાનું મૂલ્યાંકન કરવું હોય તો એ કરવા માટે તૈયાર છે, ભલે એ ઝવેરી ન હોય ને તો એમાં એ પાછો ન પડે. બીજા પરના મહિમા કરવા હોય એમાં તો બધું કરે, પણ આ એક ચીજ એવી છે કે એનું મૂલ્યાંકન એને કર્યું નહીં, એની એણે કિંમત કરી નહીં, એની સાચી સમજ એને મેળવી નહીં. અરે એની સાચી સમજ મેળવવાનો એને પુરુષાર્થ પણ કર્યો નહીં. એની સાચી સમજ મહાપુરુષોએ આપી છે, આ શાસ્ત્રો દ્વારા આપી છે, ગુરુદેવે સમજાવી છે, છતાંય જો એને એ પોતાની ચીજનો મહિમા નહીં આવે તો સાચો પુરુષાર્થ નહીં ઉપડે. એટલે એણે પોતાની ચીજનો સાચો મહિમા લાવવો જ રહ્યો. પોતાની ચીજનો મહિમા બારમાં ક્યાંય પડ્યો નથી, બારમાં ક્યાંયથી આવે નહીં. એનો મહિમા લાવવા માટે એને જે રીતે મહાપુરુષોએ પુરુષાર્થ કર્યો એવી રીતે પુરુષાર્થ એમ જ સમજીને જ કરવો પડે. એમણે જે રીતે કર્યો એ જ રીતે કરવો પડે. પહેલા તો એનું મહાત્મ્ય લાવવું, અને મહાત્મ્ય લાવવા માટે મહાપુરુષોએ કહેલી વાતનો સ્વીકાર કરવો, પહેલા તર્કથી અને પછી ખૂબ અભ્યાસથી. અભ્યાસ એટલે વાંચન એ અભ્યાસ નથી, પણ વાંચ્યા પછી જે સ્વરૂપની વાત કરવામાં આવી છે એને વારંવાર અંદરમાં ચિંતન કરવું એવો અભ્યાસ, કે પોતે ભગવાન આત્મા જ્ઞાયક જ છે, બીજું કાંઈ કરી શકતો જ નથી, જ્ઞાન જ મારો સ્વભાવ છે, એમ અંદરમાં વારંવાર ચિંતન કરવું. શાસ્ત્રના અભ્યાસ દ્વારા જે વાત આવી હોય એનો વિચાર કરવો, નિશ્ચયનયનો વિષય ભગવાન આત્મા, શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા કેવો છે, એના જેટલા વર્ણન વાંચ્યા હોય સાંભળ્યા હોય એને ફરી ફરીને ચિંતવવા, એમ અભ્યાસ, આખો દિવસ આ જ કર્યા કરવું એવો અભ્યાસ, વારંવાર એને એ વાતનો વિચાર, એમ કરતા એને પોતાની ચીજનો મહિમા આવશે કે પોતે કેવો છે. સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં એ સિદ્ધ સમાન આવ્યો છે, એ વાત ઉપર ખૂબ વિચાર કરો કે સિદ્ધ સમાન એટલે શું, સિદ્ધ કેવા, તો એવું મારું સ્વરૂપ, એમ અંદરમાં ઊંડા ઉતરવું. બધું વિકલ્પમાં છે, સ્વવિકલ્પ દશાની અંદર આવો પુરુષાર્થ નિર્વિકલ્પ થવા માટે કરવાનો છે. પહેલા તો વિકલ્પ સહિત આવા નિર્ણયો કરવા, આવો ખૂબ અભ્યાસ કરવો, એવું ચિંતન કરવું, અને એમ કરતા જ્યારે પોતાના સ્વરૂપનો મહિમા આવશે પછી પુરુષાર્થ ઉપડશે, પછી સાચો પુરુષાર્થ ઉપડશે. ત્યાં સુધી પોતાનું સ્વરૂપ એ સમજ્યો જ નથી ત્યાં સુધી એનો પુરુષાર્થ બધો નકામો છે. ગમે તેટલા સ્વાધ્યાય કરે પણ બધું નકામું છે. પંડિત થઈ શકશે પણ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. એટલે ગુરુદેવ વારંવાર કહે છે કે પોતાની જ્ઞાન આનંદ સ્વાભાવિક ચીજનો મહિમા લાવવો, એવો મહિમા એને ક્યારેય આવ્યો નથી. અહીંયા કહે છે કે પોતે શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વાભાવી હોવા છતાં તેને જે કર્મનો બંધ થાય છે, તો એ કર્મનો બંધ તે અજ્ઞાનનો કોઈ ગહન મહિમા છે જેનો પાર પામી શકાતો નથી. એટલે શું કે સ્વસ્વરૂપનું ભાન કર્યા વિના બીજી કોઈ રીતે અજ્ઞાનનો અંત લાવી શકાતો નથી, એનો પાર પામી શકાતો નથી. એટલે એનો અર્થ એવો થાય કે એ અજ્ઞાન એવું છે કે તે સ્વસ્વરૂપનું ભાન કર્યા વિના એ જાય નહીં, એ અજ્ઞાનનો પાર આવે નહીં, એ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, એનો અંત આવે નહીં. સ્વસ્વરૂપનું ભાન કર્યા વિના બીજી કોઈ રીતે આ જે કર્મબંધનું કારણ અજ્ઞાન છે એનો અંત આવતો નથી, અજ્ઞાનમાં રહીને અજ્ઞાનનો પાર પામી શકાતો નથી. જો બહુ સરસ વાત મૂકી ગુરુદેવે કે અજ્ઞાનમાં રહીને અજ્ઞાનનો પાર પામી શકાતો નથી. જ્યારે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને અનુભવે અને જ્ઞાન થાય ત્યારે એ અજ્ઞાનનો પાર આવી જાય, એ અજ્ઞાન જાય. આ અજ્ઞાન કેટલું છે અહીંયા તો ગહન શબ્દ મૂક્યો છે અજ્ઞાનને માટે, એ ગહન છે તો એ કેટલું છે, ક્યાં સુધી ચાલે એ અજ્ઞાનમાં ઉભા રહેતા ખબર નહીં પડે, એ અજ્ઞાનીને ન ખ્યાલમાં આવે. એટલે અજ્ઞાનમાં રહીને અજ્ઞાનનો પાર પામી શકાતો નથી. જ્યારે ચિદાનંદ ઘન પ્રભુ આત્માનું જ્ઞાન અને અનુભવ થાય, આત્માનું જ્ઞાન અને અનુભવ થાય છે ત્યારે જ્ઞાન ભાવ થતા બંધ થતો નથી અને ત્યારે તેને પરિભ્રમણ પણ રહેતું નથી, ચાર ગતિના ભ્રમણ અટકે છે, સંસારનો અંત આવે છે, પાર આવી જાય છે, અજ્ઞાનનો અંત આવી જાય છે. પોતે પોતાના જ્ઞાન સ્વભાવને પૂર્ણપણે પ્રગટ કરવામાં સફળ થાય છે. આવો વિતરાગનો માર્ગ છે. તો આજે આ કળશ અહીંયા પૂરો કરીએ છીએ, કળશ 195 પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે